ભગવાને વશિષ્ઠ મહારાજ કુલગુરુ ને કહ્યું કે ઉચિત હોય તસ કીજે ના થા, જે કઈ ઉચિત હોય તે કરો, આ બધા જ દુખી છે વનવાસના, એની જે અગવડો છે એના વાતાવરણથી સૌ દુખી છે, અને એના માટે કહ્યું કે હિત સભહી કર, બધાનું હિત સ્વાભાવિક છે, જે કુલગુરુ છે સદગુરુ છે એના હાથમાં સર્વનું હિત સમાયેલું હોય છે, અને સદગુરુ જે માર્ગ જીવનનો બતાવે એ જ માર્ગ હિતકારક હોય, એ નિર્ણય એના જીવનની અંદર હંમેશા ફલદાયી હોય, અને એટલા માટે જ ભગવાન તરીકે ગુરુને આટલું મહત્વ આપે છે. હિત સભહી કર રૌ રે હાથા, બધાનું હિત આપના હાથમાં છે, આપના અંતઃકરણમાં રહેલું છે. હંમેશા સદગુરુ તો સદભાવ પૂર્વક આશીર્વાદ આપે, માર્ગદર્શન આપે, શાંતિ આપે, અને એટલે જ ગુરુનું મહત્વ શાસ્ત્ર ગ્રંથોમાં ભગવાને પોતાના શ્રીમુખથી કહ્યું કે આ બધાનું હિત અહિત આપની પાસે છે, જે કઈ ઉચિત હોય એવો નિર્ણય આપ આપો. અત્યારે અહીંયા આગળી વનવાસના દુઃખથી બધા જ દુઃખી છે, આ વાત જયારે ભગવાને કહી ત્યાર પછીથી મુનિપુલકે લખી શીલ સુભાવ. ભગવાને આ પ્રમાણે જે કઈ શબ્દો, થોડાક શબ્દોમાં ઘણું બધું કહેવાનું હતું, ઘણું બધું થોડા શબ્દોમાં કહ્યું. ઘણાને ટેવ હોય કે થોડું હોય પણ ઘણા બધા શબ્દોથી વાત કરે, જેને હતોડીઓ નહીં વાતોડીઓ કહેવાય, વાતો જ કરવા જોઈએ ને. અમારે કાઠિયાવાડમાં એમ ખરું હોય, મહેમાન આવે કે બેહો નવે જવાય છે, વાતો કરો, થોડી વાતો કરીએ બેહો, એમ કરીને બેહાડી દે. અહિયાં ટૂંકા શબ્દોની અંદર જે બધું હતું એ બધું જ કહી દીધું, અને સહિત ત્યાં ગાડી પણ ખૂબ સરસ સહિત સમાજ જુઓ તો ખરા, આ બધા જ અત્યારે આ પરિસ્થિતિની અંદર છે. આપ જે કઈ હોય એનો ઉચિત નિર્ણય આપો. આમ કહીને ભગવાન સંકોચ પણ પામ્યા છે, અને બોલતા પોતે ત્યાં ગાડી શાંત પણ થયા.
રામ સકલ સુખ સાજા નરક સરિસ રાજસભા.
આ વ્યવહાર ને વિવેક જોઈને વશિષ્ઠજી મહારાજ ને એમ થયું, ઓહો કેટલો આનંદ થયો. મુનિપુલ કેતન ભગવાન, અને તે મને આ પ્રમાણે કે સર્વસમર્થ છે, અને છતાં મુનિપુલ કે લખી શીલ સ્વભાવ. રામનો સ્વભાવ જોઈને એટલો બધો આનંદ થયો, એટલા બધા એમના જીવનમાં આનંદથી ઉભરાયા, અને એના શબ્દ પોતાના શબ્દોમાં કહે છે, અસ કહી અતિ સખું છે તુમબીનું રામ સકલ સુખ સાજા. વશિષ્ઠજી મહારાજે આ વાત સાંભળીને પોતાની અવસ્થાને પણ સંભાળી લીધી, અને કહ્યું કે પ્રભુ આપના સિવાય સબ સાધ, બધો જ વૈભવ, બધા જ ભોગ, બધી જ સંપત્તિ, ભગવાન વગરની સંપત્તિને શું કરવાની? સંપત્તિની સાથે ભગવાન ના હોય ને તો સંપત્તિ રવાડે ચડાવે, એવા ચક્રે ચડાવે ને એવી નચાવે સંપત્તિ કે માણસ અતો નતો થઈ જાય. એટલે વશિષ્ઠજી મહારાજ પણ વિચારપૂર્વક જવાબ આપી રહ્યા છે કે આ બધાને ઘેર મોકલી દેશો, બધાને અહીંથી ઘેર જવાનું કહેશે, કોઈને ગમશે ખરું? કોણ જવા તૈયાર થશે? ભગવાન નું સાનિધ્ય છોડીને, ભલે ગમે એટલી અગવડો ગમે એટલી મુશ્કેલીઓ હોય, પણ જો ભગવાન મળતો હોય તો કોઈ ઘરને યાદ નહીં કરે, એમ વશિષ્ઠજી મહારાજ કહે છે. અને આપના વગર એ બધી સંપત્તિ, એ બધો જ વૈભવ જે કઈ ઘર બહાર છે બધું જ, એ કોઈના મનની અંદર એને કે છે જ પણ કિંમતમાં નથી.
નરક સરીસ રાજ સમાજ,
બંને રાજ પરિવાર, મિથિલાનો રાજ પરિવાર અને અવધનો રાજ પરિવાર, આ બંને આપના વગર જીવી કેવી રીતે શકશે? અને એટલે સુધી કે છે કે એ સમાજ અયોધ્યા કે મિથિલામાં ન જાય, પણ નરક અસરીસ, આપનાથી જુદા પડવું એટલે નરક સમાન છે. મંદિરમાં આવીએ છીએ, કેટલા શાંત કેટલી નિરાંત હોય છે, અને થી પાછા ઘર તરફ પાછા ફરી ઘરમાં પહોંચીએ એટલે ચિત્રકૂટ ઉપરના નિવાસ ને માટે તો ભલે વન છે, બધી અઘોડો છે, ભગવાન તો પર્ણકુટીર માં છે, અને પર્ણકુટીર માં આટલા બધા મહેમાનોને સમાવવા ક્યાં, પણ છતાંય ભગવાને સૌને સંતુષ્ટ કર્યા છે. અને હવે વશિષ્ઠજી મહારાજ ને પૂછ્યું કે આનો ઉપાય શું, આ બધાને ક્યાં સુધી સાચવી રાખવા, અને અહીંયા રાખવા શોભે પણ નહીં, હું વનવાસમાં આવ્યો છું અને નગર ને પરિવાર પાછળ આવ્યો છે, તો વનવાસ નો અર્થ રહ્યો જ ક્યાં? એટલે ઉચિત હોય તસ, જે કઈ યથાયોગ્ય હોય એ પ્રમાણેનો નિર્ણય અને આજ્ઞા આપો તુમ અભિનુ. પણ વશિષ્ઠજી મહારાજ કહે છે, તમે આ બધી વાત કરો છો બધાને વિદાય કરવાની, પણ આપ તો જાણો છો કે આપના વગર આ બધા કેટલા દુખી છે. એમને પાછું જવાનું કહો છો, જે છોડીને આવ્યા છે ને, પોતાનો ઘર પરિવાર સગવડો બધું છોડીને અહીંયા આવ્યા છે, હવે તમારા વગર એ અયોધ્યાની કે જનકપુરની સંપત્તિ કેવી લાગશે? ભગવાન જ્યાં સુધી અયોધ્યામાં હતા ત્યાં સુધી બધું સારું હતું, બધાને રહેવાનું ગમતું હતું, પણ વનવાસ થયો એની સાથે અયોધ્યાના નગરવાસીઓ પણ બહાર આવી ગયા છે, અને એ બધું જ વશિષ્ઠજી મહારાજ કે છે આ બંને સમાજને આ નરક રૂપ લાગશે, બોજ ભાર કહેવાય. જેની જે સગવડો માટે તો માણસ પુરુષાર્થ કરે, આખું જીવન મહેનત કરે ને ઉભું કરે ઘર, અને એ ઘરમાંથી બહાર નીકળી જાય ને ભગવાન એમ થાય કે આ પોતાનું સર્જન પોતાને નરક રૂપ બોજ રૂપ લાગે, પોતાને બોજ રૂપ લાગે. અને એટલા માટે વશિષ્ઠજી મહારાજે કહ્યું નરક સમાન, સબ બધાને નરક સરીસ, પોતાની પોતાની જાત પણ નરક જેવી લાગશે, કે શું કરવાનું હવે. ઘરમાં પરિવારની અંદર કોઈ વ્યક્તિ કઈક આગી પાછી થઈ જાય અને એના વગર કેટલો કેટલી વ્યાકુળતા લાગે, કેટલું બોજરૂપ લાગે, કેટલું દુઃખ. ઘરમાં હોય છતાંય તો આ તો પ્રાપ્ત થયેલા ભગવાનને છોડીને ઘરમાં જવાનું છે, કેવી રીતે ગમશે? ભગવાન આપ તો જરા વિચાર કરો, આપની સન્મુખ આવેલાને શરણે આવેલાને આપ પાછો કાઢી મૂકો તો એનું શું થાય? એને તો ત્રાસ જ લાગે, નરક જેવું જ લાગે ને. એટલે તુમ અભિનુ પ્રભુ સકલ સુખ સાજા નરક સરીસ, બધું જ નરક જેવું લાગે. નરક જેવું એટલે એક વાર સરસ મજાની રસોઈ બનાવી હોય, સરસ થાળીમાં વ્યવસ્થિત પીરસાઈ હોય, ટેબલ પર કે પાટલા ઉપર મુકાઈ હોય, પીરસાય પણ ખૂબ આનંદપૂર્વક, જમાય પણ ખૂબ મનપૂર્વક સ્વાદથી અને થોડીક લાલચથી, વધારે સારું છે, બહુ સરસ છે, આટલે સુધી તો બહુ સરસ લાગે, જમાય તો પણ, અને કદાચ વધારે ખવાઈ ગયું ને એમાંથી ઉલટી થઈ ગઈ તો પછી એની આમ જોવા જોઈ. અરે હમણાં તો બહુ સરસ લાગતો હતો, એક એક ને હાથમાં ઉપાડીને મોડા મૂકતો હતો, અને ઉલટી થઈ ગયા પછી એની સામે પણ જોવાની ઈચ્છા ન થાય કે પોતાનામાંથી પોતે આટલી, છતાં એની તરફ જોવાથી એને ઘૃણા. એમ પ્રભુ આ બધા જનકપુર કે અયોધ્યાવાસીઓને મોકલશો ને તો એમની એમની જ સંપત્તિ એમને પોતાના ઉલટી કરી નાખેલા ધન જેવી લાગશે. નરક સરીસ, દુઃ સમાજ, એકને નહીં બંને નહીં થશે. તો આ દુઃખને કોણ દૂર કરશે? આપ તો શરણાગત વત્સલ છો, ભક્ત વત્સલ છો, આ બધા જ બધું જ છોડીને આપની સન્મુખ આવ્યા છે, અને એમને હવે મારા દ્વારા એમ કેવડાવો છો? વશિષ્ઠજી મહારાજ કહે છે નિમિત્ત મારે બનવાનું, આ બધાને પાછા દુઃખી કરવા માટે પાછા મોકલવા માટે એનો નિર્ણય કરતા વિચાર કરવો પડે.